රාජපක්ෂ මන්තුමා ඔබතුමාට විනාඩි 7ක් කාලයක්
තියෙනවා. මූලාසනාරූඪ ගරු මන්ත්‍රීතුමනි, මා ඉතාමත් සතුටු වෙනවා අද දවසේ මේ පාර්ලිමේන්තුවටපත් වෙච්ච නවක මන්ත්‍රීවරයෙක් හැටියට රටේ ජනතාවගේ ඉරණම් ක්‍රියාවලිය ඉදිරියට ගෙනියන සාර්ථක අයවැයක් ඉදිරිපත් කරන වෙලාවේ එකට අදහස් දක්වන්න අවස්ථාව ලැබීම. විශේෂයෙන් අපි ආණ්ඩු පක්ෂ මන්ත්‍රීවරයෙක් හැටියට ඉතාමත් සීමා සහිත කාලයක් හම්බ වෙන්නේ, හේතුව මේ රටේ ජනතාව රටේ තිබිච්ච කිසිම දේශපාලන පක්ෂයකට වඩා වැඩි විශ්වාසයක් තියලා ආණ්ඩු පක්ෂයට ලංකා ඉතිහාසයේ වැඩිම මන්ත්‍රීවරු පිරිසක් මහජන ඡන්දෙන් තේරීපත් කළ ලැබපු එකේ ප්‍රතිඵලයක් හැටියට අපිට පාර්ලිමේන්තුවේ ලැබෙන කාලය ඉතාමත් සීමා වෙලා තිබෙනවා. ඒ තරම් වටින පාර්ලිමේන්තුවක් නියෝජනය කරන්න අපිට අවස්ථාව ලැබුණා. එසේ වුවත් අපි හැමෝම දන්නවා අද වෙනකොට මේ රටේ ජනතාව විතරක් නෙවෙයි සමස්ත ලෝකවාසී ජනතාවම මේ කොරෝනා වසංගතයත් එක්ක මේ අභියෝගයන්ට මූණ දෙන වෙලාවක ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ වැඩපිළිවෙල තුළ මහින්ද රාජපක්ෂ අපේ අගමැතිතුමා මුදල් අමාත්‍යවරයා හැටියට ඉතාමත් සාර්ථකව රට ඉස්සරහට ගෙනියන්න පුළුවන් මේ කාල පරිච්ඡේදයේ තියෙන අභියෝගයන්ට මූණ දෙමින් රට ඉස්සරහට ගෙනියන්න පුළුවන් විදිහේ අයවැය ලේඛනයක් ඉදිරිපත් කළා තියෙනවා. ඒ නිසා අපිට ලොකු විශ්වාසයක් තියෙනවා මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රටේ ජනතාවට දීපු නායකත්වයේ ඒ ගොඩනගාගත්තු දේශපාලන විශ්වාසයේ නිසාම එතුමාගේ වැඩපිළිවෙල අපේ රටේ ජනතාව විශාල බලාපොරොත්තු පොදි බැඳගෙන ඉන්නේ. ඒ නිසා තමයි අද විපක්ෂයේ ඇතුළු දේශපාලන කණ්ඩායම් මේ අයවැය ගැන මොනතරම් විවේචන කරත් මේ අයවැය දුර්වලකම් කොතරම් පෙන්වන්න උත්සාහ කරත් අපි දැකලා තියෙනවා මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රටේ නායකයන්ට කරන්න බැරි වෙච්ච බොහෝ දේවල් අපේ රටේ ජනතාවට උරුම කළ දීපු නායකයෙක්. මීට කලින් හිටපු නායකයෝ ගණනාවකට යුද්ධය අවසන් කරන්න පුළුවන් කමක් තිබුණේ නැහැ. මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රටේ ජනාධිපතිවර වෙන්නේ එදා විශාල අභියෝග ගොඩක් මැද. එතුමා ඒ අභියෝග සියල්ල ජය අරගෙන එතුමාට පුළුවන්කම ලැබුණා නායකයෝ කීප දෙනෙකුටම කරන්න බැරි වෙච්ච යුද්ධය අවසන් කළා මේ රටට සාමය ගේන්න. ඒ ගොඩනගපු විශ්වාසය තුල අපේ රටේ ජනතාව මහින්ද රාජපක්ෂ මැතිතුමා ගැන දැඩි විශ්වාසයක් තියාගෙන ඉන්නේ. ඒ නිසා තමයි මේ අයවැය ලේඛනේ මේ මොනතරම් අභියෝග තිබුණත් මේ රටේ ජනතාවටගේ යුතුකම් ඉෂ්ට කරන්න පුළුවන් වැඩපිළිවෙලක් මේ තුල ගෙනියන්න පුළුවන්කම ලැබේ කියන විශ්වාසය ගොඩනැගිලා තියෙනවා. අපි දැක්කා එතුමා යුද්ධය කරන කාලෙත් මේ වගේම තමයි. එදත් මේ විපක්ෂය මේ වගේමයි. සමහරවල් අපිට මතකයි සමහර විපක්ෂයේ හිටපු දේශපාලන නායකයෝ තොප්පි ගාලා අල්ලනකොට කිව්වා නෑ ඒක කැලෑවක් කියලා. එහෙම තමයි එදා රටේ ජනතාවට ජනමතය උත්සාහ කරන්න විපක්ෂය දා උත්සාහ කරේ. සමහරලට කිලිනොච්චි යනකොට කියනෝ නෑ ඔය යන්නේ මැදවච්චි කියලා. එහෙම කතා කරපු නායකයෝ මේ විපක්ෂයේ ඉන්නව අදත් ඉන්නව. ඒ නිසා මේ නායකයෝ මේ රටේ ජනතාවට දෙන පණිවුඩය මොකද්ද කියන එක රටේ ජනතාව දන්නව. ඒ නිසා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ගෙනියන වැඩපිළිවෙල මෙය පේල් කියන කොයිතරම් උත්සාහ කරත් මේ රටේ ජනතාව ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාවත් මහින්ද රාජපක්ෂ මැතිතුමාව ගෙනියන වැඩපිළිවෙල පාස් කරලා
අවසාන විනාඩි දෙක
සූදානමින් ඉන්නේ. කාර්ක සභා මන්ත්‍රීවරුන් කතාව ඉතාමත් කෙටි කරන්න සිද්ධ වෙලා තිනු මම පටන් ගත්ත විතරයි. කෙසේ නමුත් අද අවසාන වශයෙන් මම මේකත් කියලම යන්න ඕන නිසා මගේ කතාව අවසන් කරන විශේෂයෙන්ම උදේ විපක්ෂ නායකතුමා විනාඩි 45ක කාලය ගත්තා. තව වැඩිනුත් විනාඩි 10ක් විතර අරගෙන මා වැඩපිළිවෙලක් ඉදිරිපත් කරා. අපි දැක්කේ එතුමාලා පහුගිය කාලේ ආණ්ඩු අරගෙන ඇමතිකම් අරගෙන මේ රටේ ක්‍රියාත්මක වෙච්ච හැටි. අපේ හම්බන්තොට දිස්ත්‍රික්කයේ තියෙන නිවාස අධිකාරී කාර්යාලය මේ පුංචි ඉඩක තියෙන පුංචි කාර්යාලය ඒක ඇතුලේ 2700ක් සේවකයන්. සමහරවිට ඒක ටොයිලට් එකයි 2700ටම යන්න තියෙන. එහෙම වැඩපිළිවෙලක් විඥානයක් නැති අකාර්යක්ෂම පාලනයක් ගෙනහිපු නායකයෝ අද මෙතන ඇවිල්ලා සමහර වෛද්‍යවරු වගේක් විදියටත් වඩා එහා ගිහිපු වෛද්‍යවරයෙක් වෙන්න හදනවා. සමහරවිට මේ රටේ පහළ වෙච්ච කිසිදු නායකයෙක් නොවිච්ච විදියට පාලකයෙක් වෙන්න හදනවා. ඒ නිසා මේ රටේ ජනතාව මේ හැම කෙනෙක් ගැනම සියලු දේ අවබෝධ කරගෙන ඉන්නේ. ඒ නිසා මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රටට දීන නායකත්වයේ ඒ විශ්වාසය අද මේ රටේ ජනතාව දන්නවා. ඒ නිසා තමයි මෙතරම් දැවැන්ත දේශපාලන බලවේගයක් මේ රටේ හදලා දීලා තියෙන්නේ. ඒ බලවේගය තුළ අපිට පුළුවන්කම ලැබේ මේ රටේ ජනතාව බලාපොරොත්තු වෙන සියලු යුතුකම් ඉස්ස කළා රට ඉස්සරහට ගෙනියන්න. ඒ නිසා අපේ රටේ ජනතාවට මේ තරම් අභියෝගයක් එල්ල වෙච්ච වෙලාවක මේ රටේ ගැලවුම්කාරයා වෙන්න ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාට මහින්ද රාජපක්ෂ මැතිතුමාට හැකියාව ලැබෙන්නේ ඒ නිසයි කියලා අපි විශ්වාස කරනවා. අපි දැක්ක මේ ආණ්ඩුව පහුගිය කාලේ ආණ්ඩුව ක්‍රියාත්මක වෙනකොට සාමසර කන්ද නායකයාම ඒ අහිංසක මිනිස්සුන්ට යුතුකම් ඉස්ස කරන්න බැරි වෙච්ච පාලනයක්
තිබුණා.
ගිනිකන්ද ශාලාවේ හමුදා කඳවුර පුපුරපු ඒ වෙලාවේ ඒ මිනිස්සුන්ට යුතුකම් ඉෂ්ට කරන්න බැරි වෙච්ච පාලකයෝ ඉන්නේ. ඒ නිසා අපි කියනවා මේ රටේ ජනතාවට ඔබේ වගකීම් යුතුකම් ඉෂ්ට කරන්න පුළුවන් පාලකයා මේ රටට පහළ වෙලා ඉන්න වෙලාවේ ඒ යුතුකම් ඉතාමත් කැටි කාලෙක ඉෂ්ට කරන්න කටයුතු කරනවා කියන පණිවිඩය දෙමින් මානිහට වෙනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි වන්තුමා. ඊළඟට සෙල්වර් ආසා ගජේදර මන්තුමා ඔබතුමාට විනාඩි 6ක්.
මගේ මේ කතාවම හැන්සාඩ් ගත කරන්න කියලා ඉල්ලා සිටිනවා ගරු සභාපතිතුමනි.
කතා කරන්න මන්තුමා.
ඉන්ද මාදම් தமிழர்களை பொறுத்தவரையிலே
ஒவ்வொரு வினாடி 6ක් තියෙන්නේ.
நாளைய தினம் தமிழ் மக்களுடைய உரிமைக்காக உயிர் நீத்த மாவீரர்களை நினைவு கூறுகின்ற வாரம் ஆரம்பமாகின்றது. இந்த நேரத்திலே அந்த மாவீரர்களுக்கு என்னுடைய அகவணக்கங்களை தெரிவித்துக் கொண்டு இந்த வரவு செலவு திட்டம் இந்த கோட்டபாய ராஜபக்ச அவர்கள் ஜனாதிபதியாக பதவியேற்ற பின்னர் சமர்ப்பிக்கப்படுகின்ற இந்த இரண்டாவது வரவு செலவு திட்டமானது சிங்கள தேசத்தையும் போரால் அளிக்கப்பட்ட வடக்கு கிழக்கு தமிழ் தேசத்தையும் அபிவிருத்தி மூலம் சமத்துவம் அடைய செய்ய வேண்டும் என்ற நோக்கில் தயாரிக்கப்பட்டதாக இல்லை. 2009 May 18 வரை இடம்பெற்ற இனஅழிப்பு யுத்தம் மூலம் ஒட்டுமொத்தமான வடக்கு கிழக்கு மக்களின் கோடானு கோடி பெறுமதியான சொத்துக்களும் விவசாய கைத்தொழில் உற்பத்தி மற்றும் வர்த்தக துறையும் அளிக்கப்பட்டுள்ளன என்பது இந்த ஆட்சியாளர்களுக்கு நன்றாக தெரியும். போரினால் கொல்லப்பட்டவர்களில் தங்கியிருந்த குடும்ப உறுப்பினர்களின் வாழ்வாதாரம் கல்வி உள்ளிட்ட நலன்கள் போரினால் காயமடைந்து பாதிக்கப்பட்ட நிலையில் இன்றும் உள்ளவர்களது பாதிக்கப்பட்டுள்ளவர்களதும் அவர்களில் தங்கியிருக்கின்ற குடும்பத்தினர்களதும் பிள்ளைகளதும் கல்வி எதிர்காலம் உள்ளிட்ட நலன்கள் போரில் பெற்றோரை இழந்து தவிக்கும் ஆதரவற்ற பிள்ளைகளது கல்வி எதிர்காலம் உணவு தங்குமிடம் போன்றவை பிள்ளைகளை இழந்து தவிக்கும் வயது முதிர்ந்த பெற்றோர்களுடைய நலன்கள் இராணுவத்தினரிடம் சரணடைந்த போராளிகள் இராணுவம் மற்றும் துணை இராணுவ குழுக்களால் கடத்தப்பட்டு வலிந்து காணாமலாக்கப்பட்டுள்ள நிலையில் அவர்களில் தங்கியிருந்த குடும்பங்களின் பிள்ளைகளின் எதிர்கால நலன்கள் முள்ளந்தண்டு வடம் பாதிக்கப்பட்டு சக்கர நாற்காலியில் மருத்துவ வசதிகள் உணவு பராமரிப்பின்றி தவிக்கும் பல நூற்றுக்கணக்கான முன்னாள் போராளிகள் பொதுமக்களின் நலன்கள் போர் யுத்த பாதிப்புகளால் புற்றுநோய் தாக்கத்திற்குள்ளாகி வருகின்ற மக்களின் நலன்கள் புனர்வாழ்வு பெற்ற நிலையில் அரச புலனாய்வு பிரிவினதும் போலீசாரதும் திரைமறைவு நெருக்கடிகளால் சமூகத்தால் கைவிடப்பட்டுள்ள 12,000 அதிகமான முன்னாள் போராளிகள் அவர்களது மனைவி பிள்ளைகளது நலன்கள் போன்றவற்றை மேம்படுத்துவதற்கான எந்தவிதமான நடவடிக்கைகளும் திட்டங்களும் இல்லாது போரால் பாதிக்கப்பட்டவர்களை முற்றாக கைவிட்டு இந்த வரவு செலவு திட்டம் தயாரிக்கப்பட்டுள்ளது. மேற்படி பாதிப்புகளை ஏற்படுத்தியவர்களே இந்த நாட்டினுடைய ஜனாதிபதியாகவும் பிரதமராகவும் நீதியமைச்சராகவும் நிதியமைச்சராகவும் இருந்து சமர்ப்பித்துள்ள இந்த வரவு செலவு திட்டத்தில் வடக்கு கிழக்கு போரால் பாதிக்கப்பட்ட பிரதேசம் என்பது சுட்டிக்காட்டப்படாது. முட்டாக மூடி மறைக்கப்பட்டுள்ளதுடன் போர் அழிவுகள் இருந்து மீள கட்டியெழுப்பும் வகையில் நிதி ஒதுக்கீடுகளும் மேற்கொள்ளப்பட்டிருக்கவில்லை. பாதிக்கப்பட்டவர்கள் அனைவரும் தமிழர்கள் என்ற ஒரே காரணத்திற்காகவே இவ்வாறு வடக்கு கிழக்கு புறக்கணிக்கப்பட்டுள்ளது. தேசிய கொள்கை என்ற பெயரில் நாட்டின் தென்பகுதியையும் 30 வருடமாக போரால் அளிக்கப்பட்ட வடக்கு கிழக்கையும் ஒரே அணுகுமுறை மூலம் ஒருபொழுதும் கட்டியெழுப்ப முடியாது. இலங்கையில் மிக மிக ஏழ்மையானவர்கள் வாழும் பகுதியாக இன்று வடக்கு கிழக்கு பிரதேசம் மட்டுமே காணப்படுகின்றது. இப்பிராந்தியம் பொருளாதார ரீதியாக முன்னேற முடியாதவாறு கடந்த 11 வருடமாக மாறி மாறி ஆட்சி பிடமறி அரசாங்கங்கள் அவர்களுடைய கொள்கைகளும் தடையாக இருந்து வந்திருக்கின்றன. வடக்கு கிழக்கிலே இன்று உள்நாட்டு உற்பத்தியை ஊக்குவிப்பது தொடர்பாகவும் அதற்காக சலுகைகள் வழங்கப்போவதாகவும் இந்த அரசாங்கம் அறிவிப்புகளை செய்திருக்கின்றது. அந்த வகையிலே வடக்கு கிழக்கிலே கடற்தொழில் அமைச்சின் அனுமதியுடன் போலீஸ் கடற்படை நீரியல் வள திணைக்களத்தின் துணையுடன் சட்டவிரோத முறைகளாக பயன்படுத்தி மீன்பிடியில் ஈடுபடுகின்ற தென்னிலங்கையைச் சேர்ந்த மீனவர்களினால் வடக்கு கிழக்கினுடைய நீண்ட கடற்கரையோரத்திலே தமிழர்களுடைய கடற்தொழில் பெரும் அழிவுகளை சந்தித்து வருகின்றது. இதனால் பல நூற்றுக்கணக்கான மீனவர்கள் கடற்தொழிலை கைவிட்டு வெளியேற வேண்டிய நிலைமை தொடர்ந்து கொண்டிருக்கின்றது. தமிழர்களது விவசாய நடவடிக்கைகள், மகாவலி அபிவிருத்தி அதிகார சபை, வன ஜீவராசிகள் திணைக்களம், வன பரிபாலனை திணைக்களம், தொல்லியல் திணைக்களம், ஸ்ரீலங்கா காவல்துறை என்பவற்றின் இனவாத நடவடிக்கைகளாலும் பெருமையான பெருமளவான வீழ்ச்சியையும் அழிவையும் சந்தித்துக் கொண்டிருக்கின்றது. வர்த்தகத்துறையை பொறுத்தவரையிலே போரால் அழிக்கப்பட்ட வர்த்தகத்தினை மேம்படுத்த விசேட திட்டங்கள் எதுவும் கடந்த 11 வருடங்களாக முன்வைக்கப்படவில்லை என்பதுடன் உங்களது தேசிய கொள்கை தென்னிலங்கை வர்த்தகர்களுடன் போட்டியிட முடியாத நிலைமையில் நூற்றுக்கணக்கான தமிழ் வர்த்தகர்கள் தொழிலில் நட்டமடைந்து வெளியேறிவிட்டார்கள். 2009 இனஅழிப்பு யுத்தத்துக்கு பிற்பாடு ஆட்சியேற்றுக் கொண்ட உங்களுடைய அரசாங்கம் மேற்கொண்ட பொருளாதார வர்த்தக வலயம் என்ற போர்வையிலே மேற்கொண்ட பொருளாதார அபிவிருத்தி நடவடிக்கைகள் காரணமாக சர்வதேச வர்த்தக இறக்குமதி வர்த்தகத்திலே கொடிகட்டி பறந்த பல தமிழ் வர்த்தகர்கள் தங்களுடைய அந்த இறக்குமதி வர்த்தகத்தை கைவிட்டு அவர்கள் இன்று வெளியேறி இருக்கின்றார்கள். அந்த ஏற்றுமதி இறக்குமதி உரிமம் சிங்களவர்களுடைய கைகளுக்கு மாற்றப்பட்டிருக்கின்றது. அதேபோன்று இன்று விவசாயத்தை ஊக்குவிக்கின்றோம், இறக்குமதியை கட்டுப்படுத்துகின்றோம் என்ற பெயரிலே அரசாங்கம் பல விடயங்களை பேசிக் கொண்டிருக்கின்றது. இந்த வேளையிலே 1950களில் இருந்து முல்லைத்தீவு மாவட்டம் மணலாறு வெளியோயா பகுதிகளில் அரசு அனுமதி பத்திரங்கள் வழங்கப்பட்ட தமிழ் விவசாயிகள் 5 ஏக்கர் தொடக்கம் 50 ஏக்கர்கள் வரையான நிலங்களில் விவசாயத்தில் ஈடுபட்டு வந்தனர். 1984 அரசின் உத்தரவின் பேரில் அப்பகுதியிலிருந்து வெளியேறிய தமிழர்கள் வெளியேறினார்கள். இந்த நிலையில் 2011 தமிழர்கள் மீளர் குடியமர அனுமதிக்காது முந்திரிகைக்குளம், ஆமையன்குளம், மணக்கேணி, சின்னக்குளம், சட்பம் கிடந்த மடு, மயில்குளம், மண்கண்டி மலை ஆகிய பிரதேசங்களை தமிழர்களுக்கு பெற்றுத்தருமாறு கோரும் பொழுது அந்த பகுதிகளில் சிங்களவர்கள் குடியேற்றப்பட்டிருந்தார்கள். அந்த பகுதிகளை தமிழர்களுக்கு பெற்றுத்தருமாறு கேட்ட பொழுது சொல்லப்பட்டது அங்கே சிங்களவர்கள் குடியேற்றப்பட்டு விட்டார்கள், வாழத் தொடங்கிவிட்டார்கள், ஆகவே அவர்களை எழுப்ப முடியாது என்று சொல்லி சொல்லப்பட்டது. அப்ப எஞ்சியுள்ள 3500 ஏக்கர் நிலங்களில் விவசாயம் செய்ய அனுமதிக்குமாறு அந்த மக்கள் கோருகின்ற பொழுது மகாவலி அபிவிருத்தி அதிகார சபைக்கும் வனஜீவராசிகள் திணைக்களத்திற்கும் சொந்தம் என்றும் கூறுகிறார்கள். 5 ஏக்கர் தொடக்கம் 10 ஏக்கர் வரை காணி வைத்திருந்தவர்களுக்கு 2 ஏக்கர் வீதம் தரலாம் என்று சொல்லி சொல்லுகின்றார்கள். இந்த நேரத்திலே மட்டக்களப்பு மாவட்டத்திலே மயிலத்தமடு பெரிய மாதவனை பகுதியிலே கிட்டத்தட்ட 3 லட்சம் மாடுகளை தமிழர்கள் பராமரித்து வருகின்றார்கள். அந்த பகுதிகள் சிங்கள மக்களுக்கு சொந்தமானது என்று சொல்லி இப்பொழுது மகாவலி அபிவிருத்தி அதிகார சபையினால் அந்த பகுதியிலே சிங்கள மக்களுக்கு விவசாயம் செய்வதற்கு அனுமதிக்கப்பட்டிருக்கிறது. அதற்காக அந்த பகுதியில் இருந்து அனைத்து தமிழ் பண்ணையாளர்களும் உடனடியாக வெளியேற வேண்டும் என்று உத்தரவிடப்பட்டிருக்கின்றது. நாங்கள் இந்த விடயம் தொடர்பாக பிரதமருக்கும் மகாவலி அபிவிருத்தி அமைச்சருக்கும் தெரியப்படுத்தியும் கூட இன்று சிரேஷ்ட போலீஸ் அத்தியட்சகரும் ஏனைய மகாவலி திணைக்களத்தினரும் அங்கு சென்று அந்த நிலைமைகளை பார்வையிட்டு விட்டு தமிழ் பணியாளர்களை உத்தரவிட்டு விட்டு வந்திருக்கிறார்கள். பிளீஸ் கிவ் மீ 1 மினிட். ஆகவே இந்த நிலைமைகள் தொடருமாக இருந்தால் ஒருபொழுதும் இங்கே ஒரு சமத்துவமான அபிவிருத்தியை கட்டியெழுப்ப முடியாது. வடக்கு கிழக்கு தமிழர்கள் விடுதலை புலிகளுடைய ஆளுகைகள் இருந்த காலத்திலே மக்கள் மிகவும் மகிழ்வாக வாழ்ந்தார்கள். ஆனால் இன்று மக்கள் மிகுந்த அச்சத்தோடு அரச திணைக்களங்களினாலே எங்களுடைய வாழ்வு பறிபோய் விடுவோம் என்ற ஒரு அச்சத்தில் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். ஜனாதிபதி சொல்கின்றார் தான் போலீசாருக்கோ நீதிமன்றங்களுக்கோ உத்தரவிடுவதில்லை என்று சொல்லி. ஆனால் வடக்கு கிழக்கிலே தமிழர்களுடைய நினைவேந்தல் நிகழ்வை கட்டுப்படுத்துகின்ற உத்தரவை போலீசார் வடகிழக்கு முழுவதும் நீதிமன்றங்களை புலியாக வழிநடத்தி பெற்றுக் கொண்டிருக்கின்றார்கள். இது நீதித்துறையிலே சட்டத்துறையிலே அரசியல் தலையீடுகள் இருப்பதை தான் காட்டுகின்றது. இந்த நிலை தொடர்ந்தால் ஒருபொழுதும் இந்த தீவை உங்களால் அபிவிருத்தி செய்ய முடியாது. மாறாக நீங்கள் இந்த இனவாத போக்கை கைவிட்டு எங்களுடைய தேசத்தின் சுயநிர்ணய உரிமையை அங்கீகரித்து தமிழ் தேசத்தை அங்கீகரித்து தமிழர்களையும் உள்வாங்கிய ஒரு அபிவிருத்தியை செய்வதற்கு முன்வர வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன்.
அப்படி சகோதர மந்திரி ஒரே மூலாசனி சித்த மோதே மட்டும் இவர ஆய்வாதே கதாவக்கரன் லபிம்பிள் சத்துரு வேணுமா இவகேம மிவர பார்லிமெண்ட் ஊட்ட பத்வேலா பழமு தவசாத கதாக்கரன் அங்கே கம் மட்ட மே சந்தா பார்லிமெண்ட் ஜாயகிரகணே சந்தா மட சகாயகுல மாதுன்னு ஜனதாவட இஸ்தூதி வந்த இஸ்தூதி கரன் அத்தர மே கமன் மே அவஸ்தாவ கரகன்வா இவகேம அத 2021 அயவய யோஜனா விதிரி பத்கல்லா மே விவாதிர கண்ணா மோதே அப்படி தன்னோ அப்பிட்ட பசுகிய நவம்பர் 16 அப்படி ரஜிய பார கண்ண விட்ட அப்பிட்ட லபுனே மேரட்டே ஜாதிக ஆரக்ஷாவ விநாசகரப்பு ரட்டா ஏவகேம அப்பே ரட்டே ஆர்த்திக விநாசகரப்பு ரட்டா ஏக புஜ்ஜல ஆதாயம அடுகரப்பு ரட்டா சேம ආර්ථික දේශපාලන සමාජයේ සෑම ශේෂකින්ම ගරා වැඩුණු රට තුළ එදා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා බලයට පත් වෙලා මේ රට නිවැරදි දිශාවකට ගමන් කරන මොහොතේ අපිට මාස 6ක් විතර තිබුණේ නැහැ මාස 4ක් විතර තිබුණේ නැහැ අපේ කියලා ආණ්ඩුවක් විපක්ෂ ආණ්ඩුවක් තිබ්බේ ඊන් පස්සේ අගෝස්තු මාස වෙනකම්ම අපිට කොරෝනා වසංගතයත් එක්ක මේ අපිට කටයුතු කරන්න වුණා ඒ නිසා මාස 9ක් අපිට පසුගිය වර්ෂයේ අපිට ආණ්ඩුවක් නැතුව අපි කටයුතු කරේ ඒ නිසා ආණ්ඩුව ලබාගෙන මේ මාස කීපයක් තුල එන 2021ට අපි අයවැය ලේඛනයක් ඉදිරිපත් කළා තියෙනවා ඒක ආනයන සීමා කරලා ඒ වගේම නිෂ්පාදන ආර්ථිකයක් ඇති කිරීම සඳහා සෞභාග්‍යයේ දැක්මේ වැඩපිළිවෙල සා මහ පොළවේ සාක්ෂාත් කර ගැනීම සඳහා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාත් මහින්ද රාජපක්ෂ මැතිතුමාත් ඒ නිලධාරීන් ඉදව ඉදිරිපත් කරපු අයවැය ලේඛනය මම ඉතාම අගය කොට සලකනවා ඒ වගේම අපේ රටට සරුංගලය පහන් කූඩුවේ සිට සෑම භාණ්ඩයක්ම පරගති ආනයනය කරමින් පරගති මානසිකත්වයෙන් යුක්ත ජනතාවට දේශීයත්වය නැවත නගා සිටවන්නට දේශීයත්වය නැවත රටේ ජනතාව තුළ ගොඩනගන්නට ස්වං ආර්ථික ක්‍රමයක් අපේ රට තුළ ඇති කරගන්නට අවස්ථාව ලැබිලා තියෙනවා ඒ වගේම අපි දන්නවා ආසියානු කලාපේ ලෝක ජනගහනයේ 60%කට වැඩි පිරිසක් ජීවත් වෙන්නේ මේ ආසියානු කලාපය තුළ අපි හිතනවා අපේ රට කාටත් යට නොවි අපි මේකේ ආර්ථික කේන්ද්‍රස්ථානයක් බවට පත් වෙන්න පුළුවන් හැකියාව අපිට තිබ්බනම් අපිට ලෝක ජයග්‍රහණයක් අපිට රටක් විදියට ජයග්‍රහණ රාශියක් ඇත්පත් කරගන්න පුළුවන් දේශීය නිෂ්පාදකරුවා සහ දේශීය නිෂ්පාදන ආරක්ෂා කරගනිමින් රටේ ජනතාවට සියලු දේ නොමිලේ ලබා දෙන මානසිකත්වයෙන් මිදලා ආත්ම විශ්වාසයෙන් නැගී එන ජාතියක් බවට පසක් කරමින් දේශීයත්වයට මුල් තැන දෙමින් සුවන් ප්‍රෝසිද කුසි ආර්ථිකයක් සහ නිෂ්පාදන ආර්ථිකයක් ඇති කිරීම තමයි මෙම යෝජනා ක්‍රමයේ ඇති වෙලා තියෙන්නේ ඒ ගැනීම පිළිබඳව මගේ ගෞරව ස්තුතිය අපි ඉදිරිපත් කරනවා ඒ වගේම නැව දක්මක් ශක්තිමත් රටක් අලුත් ආරම්භයක් සඳහා මුලපුරමින් සෞභාග්‍ය දැක්ම යථාර්ථයක් කිරීමට ගෙන ඇති ආර්ථික ප්‍රතිපත්තිමය තීන්දුව රැසකින් පරිපූර්ණ අයවැයක් ලෙස මම මේ දකිනවා ඒ වගේම පසුගිය ආණ්ඩුව පාසල් දව සිසුන් සහ තරුණ හට ටැබ් මාලා බේස්ලට් ලබා දෙන බවට මුලා කරමින් දේශීය නිෂ්පාදකයා ආරක්ෂා කිරීමට ඊට ආදේශක ආනයන භාණ්ඩ මේ රටේ ආනයනය කරමින් ඒ වගේම ඉදල කොස්ස පවා කහ ටිකේ පවා තුන පහ ටිකේ පවා අද ආනයන කරන තත්ත්වයකට පත් වුණා පසුගිය මාස දෙක තුල විතරක් කහ ආනයන කිරීම නොකිරීම තුල කෝටි 150ක මිලියන 1500ක ජාතික අපේ රටට ඉතුරු වෙලා තියෙනවා අපිට අපි හදන්නේ ඒකයි ඒ වගේ මේ රටේ මහා මේ රටේ ආරක්ෂාව බිඳුවට ඇදදමින් අන්තවාදයට පාස්කු ප්‍රහාරයට උඩුගෙන දුන් පාස්කු ප්‍රහාරය දැන දැනත් තමන්ගේ ආරක්ෂාව විය යුතුය ආත්මార్థකාමී කුවක දේශපාලන නිසා සමස්ත සංචාරක කර්මාන්තයේම පෞගිය කාලේ විනාශයලකුණා ඒ වගේ මේ විශාල ලෙස අපේ රට සංචාර කර්මාන්තේ විනාශ වෙලා අපේ රටේ ආර්ථිකය පසුබිම බයක් ලක් වෙලා තිබ්බ යුගයක තමයි අපි මේ රටේ රජය අපි බාරගත්තේ ඒ වගේම සෞභාග්‍යයේ දැක්ම සැලසුම් කිරීමේදී රජය පීඩුවීමේදී අතිගරු ජනාධිපතිතුමා
අවසාන විනාඩිය
විනාඩි දෙකක් දෙන්න පළවෙනි කතාව සෞභාග්‍යයේ දැක්ම සැලසුම් කිරීමේදී අතිගරු ජනාධිපතිතුමාත් අපි ගම සමග පිළිසඳරක් සමග යෙදিলা රටේ ජනතාව අපෙන් ඉල්ලුවේ සහනදාාර ඉල්ලුවේ නැහැ නොමිලේ අපිට කෑම බොන්න ඉල්ලුවේ නැහැ ඔවුන් කිව්වේ ඔවුන්ගේ කර්මාන්ත උන්ට දෙපෙයි නැගී සිටීමට අවශ්‍ය කරන ශක්තිය යටිතලක පාසුකම් ටික සපයලා දෙන්න කියලා ඒ වගේම තම නිෂ්පාදනයට ආදේශක ආනයන කරන භාණ්ඩ නවත්තලා දෙන්න කියලා ඒ සඳහා ආනයන නවත්තලා දේශීය කර්මාන්ත නිරා දෙන්න කියලා ඒ නිසා ඒ ජනතා හිතවාදී අයවැයක් අපි මේ අවස්ථාවේදී ඉදිරිපත් කළා තියෙනවා මහලොකුවට කිඹුල් කඳුළු එළුවා අපි මහලොකුණු කූඩාරම් කිඹුල් කඳුළු එදුවා එදා ග්‍රාමීය ජනතාව අන්ත අසරණ ජලය කරමින් ජලය නොමැති පාරවල ජලය නොමැතිව විදුලිය නොමැතිව පාරක් නොමැතිව අති දුෂ්කර ගම්මානවල කූඩාරම් ගෙවල් තමයි විපක්ෂ නායකතුමා එදා හැදුවේ. ඒ වෙනුවට සියලු සංඝ සම්පූර්ණ සියලු පාසුකම් සහිත අපි නිවාස යෝජනා වැඩපිළිවෙළක් ගෙනලා තිනවා. ඒ වගේම සාමාන්‍ය ජනතාවට මධ්‍යම පාතික ජනතාවට ඉතාම සහනදායි පොලී පදනම් මත නිවාස 50,000ක් ලබා දීමට මෙම අයවැයෙන් මුදල් වෙන් කරලා තියෙනවා. ඒ පිළිබඳව අපි ස්තුතිවන්ත වෙනවා. අපි කියන කූඩාරම් යුගය අවසන් කරලා කූඩාරම් යුගය අපේ විපක්ෂ නායකතුමාගේ කූඩාරම් නිවාස යෝජනා ක්‍රමය අපි ආවෝසි කරලා මේ රටේ සැබෑ පාසුකම් සහිත නිවාස යෝජනා ක්‍රමයක් අපි ගෙවෙන්න කටයුතු කරනවා කියමින් අපේ දේශීය ආර්ථිකය නංවන්නට දේශීය ව්‍යවසායය ශක්තිමත් කරන්නට පුළුවන් වන අයවැයක් ඉදිරිපත් කරලා තිනවා. ඒ සඳහා සියලු දෙනාට සහයෝගයේ ශක්තිය ලබා දෙන්නේ කියන ආදරණීය ඉල්ලීම කරනවා.
බොහොම ස්තුතියි. ඊළඟට ඉසුරු දුඩම් ගොඩ මන්තුමා ඔබතුමාට විනාඩි 7ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනාඩ මන්ත්‍රීතුමනි, මම ස්තුතිවන්ත වෙන ඔබතුමාට. මා සම්බන්ධ වෙන පළවෙනි අයවැය විවාදය සඳහා සම්බන්ධ වෙන අවකාශය නිර්මාණය කර ලබා දීම ගැන ගරු මූලාසනාඩ මන්ත්‍රීතුමනි, අපි අපේ රටේ ඉතිහාසයේ බොහොමත්ම තීරණාත්මක අවධියක ඉදිරිපත් කරපු අයවැය විවාදයකට තමයි සම්බන්ධ වෙන්නේ. අපි අරගෙන බැලුවහම මුල් කාර්තුවේ අපේ රටේ ආර්ථිකය යම් සංකෝචනයකට ලක් වුණා. ලෝක ආර්ථිකය ගත්තත් 2019 වර්ෂයේදී 0.8% වර්ධනයකට සාපේක්ෂව 2020 වර්ෂයේදී ගෝලීය ආර්ථිකය 4.4%කින් සංකෝචනය වනු ඇති බවට මේ වෙනකොටත් පුරෝකථනයන් ඉදිරිපත් වෙලා තියෙනවා. ඉතින් මේ තත්ත්වයේ මත අපි උදාහරණයක් ගත්තොත් සංචාර කර්මාන්තය යුද්ධ කාලෙදිත් පාස්කු ප්‍රහාරයෙන් අනතුරුවත් යම් කඩාවැටීමකට ලක් වුණාට මේ ආකාරයෙන් මාස ගණනාවක් තිස්සේ සංචාරකයෝ එකදු සංචාරකයෙක්වත් නොපැමිණි කාල සීමාවක් අපි දන්නා ඉතිහාසය තුල තිබුණේ නැහැ. ඉතින් අපි විශ්වාස කරන අපි මින් පෙර මුහුණ නොදුන්නු තත්වයක තමයි අපි මේ අයවැය ඉදිරිපත් කරන්නේ. හැබැයි අපි මෙහි යහපත් ලක්ෂණ ලෙස බැලිය යුතුයි. අපි උදාහරණයක් විදිහට වී නිෂ්පාදනය ගත්තහම වී නිෂ්පාදනය වර්ධනය වෙලා තියෙනවා. 2019 මෙට්‍රික් ටොන් මිලියන 4.6 සිට 2020 මෙට්‍රික් ටොන් මිලියන 5ක් දක්වා 9.7%කින් අපේ වී නිෂ්පාදනය වර්ධනය වෙනවා ඇතැයි පුරෝකථනය කළ තියෙනවා. එය පහුගිය දශක 6ක කාලය තුළ ඉහළම අගය වාර්තා කරනු ඇති බව තමයි මේ වෙනකොට අපිට පුරෝකථන ලැබෙන්නේ. ඉතින් වී සඳහා පොහොර නොමිලේ ලබා දෙන එක මම විශ්වාස කරන තවත් දිරිමත් කිරීමක් වෙනවා ඇති. ඒ වගේම තමයි අපි ආනයනයේ මතම පදනම් වෙච්ච ආර්ථික ක්‍රමවේදයෙන් බැහැර වෙලා ගොවි නිෂ්පාදන හා කෘෂිකාර්මික ආර්ථිකයක් කරා යොමු වන ගමනට අපි යොමු වීම මම විශ්වාස කරන අපේ රටේ අනාගතයේ අපේ රටේ ශක්තිමත් ආර්ථික ක්‍රමවේදයක් යළි නිර්මාණය කිරීම සඳහා ඉවහල් වනු ඇතැයි අපි විශ්වාස කරනවා. ඒ වගේම නොවෙනස්ව 2020 ජනවාරි පටන් ස්ථීර බදු ප්‍රතිපත්තියක් ක්‍රියාත්මක කිරීම බදු ගෙවන්නන්ට වගේම බදු පරිපාලනයටත් පහසුවක් වනු ඇති. ඒ වගේම මේ අයවැය ප්‍රකාශය තුළින් ඉදිරිපත් කළ තියෙන තවත් ඉතා වැදගත් කාරණයක් තමයි ඩිජිටල් ශ්‍රී ලංකාවක් නිර්මාණය කිරීම සඳහා යන ගමන් මගට අවශ්‍ය යෝජනා ඉදිරිපත් කළා තියෙන 4G තාක්ෂණය, ෆයිබර් තාක්ෂණය රට පුරාම සියලුම දෙනාට ලබා දීම සඳහා මිලියන 15ක මුදලක් වෙන් කිරීම අපි අගය කර යුතුයි. විශේෂයෙන්ම තමුන්නාස්ව දන්නවා පහුගිය COVID-19 වසංගතය ආරම්භ වුණු දවසේ පටන් වර්කින් ෆ්‍රොම් හෝම් රාජ්‍ය සහ පුද්ගලික ආයතනවල සේවකයන්ට නිවෙස්වල සිට වැඩ කිරීම, පාසල් දරුවන්ට තමන්ගේ අධ්‍යාපනය නිවසේ ඉඳන් අන්තර්ජාලය හරහා ලබා දෙන තැනට කටයුතු කරන ආකාරය අපි දැක්කා. මේ සඳහා මේ තාක්ෂණයන් නොමැති ගම්බිම් දක්වා මේ තාක්ෂණය රැගෙන යන්නට ඩිජිටල් ශ්‍රී ලංකාවක් සම්බන්ධ කරන එක අපි විශ්වාස කරන අපේ රටේ ආර්ථිකයට ඉතාමත්ම ශක්තිමත් අනාගතයට දරුවන්ට සහ සියලුම සේවකයන්ට තමන්ගේ වැඩ කටයුතු කරගැනීම සඳහා විශාල දායකත්වයක් මේ හරහා ලැබෙනවා ඇති අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම තමයි තාක්ෂණික උද්‍යාන ටෙක්නෝ පාක්ස් ගැන ඉතාමත්ම වැදගත් යෝජනාවක් අපේ රටේ තාක්ෂණයත් එක්ක බද්ධ වෙච්ච නගර බිහි කරලා ලෝකේ අලුත් තාක්ෂණයන් දිනෙන් දින තාක්ෂණය අලුත් වෙන අලුත් තාක්ෂණ ක්‍රමවේදයන් ලෝකෙට දවසින් දවස මුදා හැරෙනවා. මේවා හැකි ඉක්මනින් අපේ රටවල් කරා ළඟා කරගෙන අපේ දරුවන්ට අපේ සමාජයට මේවා ගෙන එන්නට මම විශ්වාස කරනවා. මේ ටෙක්නෝ පාක්ස් නිර්මාණය කරන්නට යෝජනා කිරීම ඉතාමත්ම වැදගත්. වගේම මම ස්තුතිවන්ත වෙනවා මා නියෝජනය කරන ගාල්ල දිස්ත්‍රික්කයේ පළවෙනි අධිරේ යටතේ ටෙක්නෝ පාක්ස් එක තාක්ෂණික උද්‍යානයක් ලබා දෙන්නට යෝජනා වීම ගැන මම සතුටු වෙනවා. ඒ වගේම සිටි යුනිවර්සිටීස් එමත් නැත්නම් නගර විශ්වවිද්‍යාල අද රැකියා වෙළඳ පොලේ ඇති රැකියා සඳහා ඉල්ලුම් ඇති ශේෂ්ත්‍රය නඳුනගෙන ඒ ශේෂ්ත්‍රයන්ට ගැළපෙන පාඨමාලා මේ හරහා ක්‍රියාත්මක කරන්න කියන යෝජනාවත් මේ අවස්ථාවේ මම මේ සභාවට කරන්නට කැමති. මේ වැඩ කටයුත්ත සිද්ධ කිරීමේදී ගැනත් සලකා බලන්න කියන ඉල්ලීම මම විශ්වාස කරනවා අපිට සලකා බැලීමට හැකියාව ලැබේ. ඒ වගේම තමයි ක්‍රීඩා ශේෂ්ත්‍රය ගත්තාම ක්‍රීඩා ඇමතුමා එක් එක් ශේෂ්ත්‍රයන්ට ගැළපෙන ප්‍රවීණයන්ගෙන් සමන්විත ඒ ශේෂ්ත්‍රයන් අපි සාම්ප්‍රදායිකව ජාත්‍යන්තර ජයගන්න ක්‍රීඩාවලින් ඔබ්බට ගිහිල්ලා නව ක්‍රීඩා හරහාත් අපිට ජාත්‍යන්තර ජයගන්න තැනට ඒ ක්‍රීඩාව යොමු කරන්න. ඒ වගේම ක්‍රීඩා පාසල් ආරම්භ කිරීම සඳහා මේ වෙනකොටත් ඒ වැඩ කටයුතු ආරම්භ කළ තැන ඒ ගැනත් අපේ ගෞරවය විශේෂයෙන්ම පළ කරන්නට කැමති. ඒ වගේම තමයි විදේශ රැකියාවල නිරත ජනතාව පහුගිය COVID-19 වසංගත කාලයේදී විශාල දායකත්වයක් අදටත් අපිට ලබා දෙනවා අපේ රටේ ආර්ථිකය ශක්තිමත් කරගෙන යාම සඳහා. ඉතින් අපි විශ්වාස කරනවා සාමාන්‍ය විනිමය අනුපාතයකට වඩා වැඩි මුදලක් ලබා දීමට යෝජනා කිරීම ඔවුන් දිරිගන්වන සුළු වැඩ කටයුත්තයි කියලා අපි සඳහන් කළ යුතුයි. ඒ වගේම කහ සහ ඉඟුරු ආනයනය තහනම් කිරීම. මේ වෙනකොටත් දේශීයව කහ වගා කරලා විශාල පිරිසක් ඉතාමත්ම උනන්දුවෙන් යොමු වුණු ආකාරය අපි දැක්ක පහුගිය කාල සීමාවේ. අපි විශ්වාස කරනවා මේ වෙනුවෙන් වියදම් කරපු විශාල මුදල නතර කරලා දේශීයව කහ ඉඟුරු ආදී භෝගයන් වගා කරලා අපි විශ්වාස කරනවා අපේ රටේ ජනතාවට අවශ්‍ය කහ ටික ඉදිරි කාල සීමාවේදී මේ ඵලදාව ලැබීමත් එක්ක ඒ හිඟය සම්පූර්ණ වෙලා ජනතාවට ඒ ප්‍රතිලාභ ලැබෙයි කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම කතා කරපු මෙතන බොහෝ දෙනෙක් කතා කරපු රුපියල් 1000 ලබා දීම, ඒ වගේම මහා මාර්ග සංවර්ධනය හරහා විශාල ව්‍යාපෘති ගණනාවක් අපේ රටට ආයෝජකයන් ආයෝජන කරනකොට බරණ නිර්ණායක වලින් එකක් රටේ භෞතික සම්පත්වල සංවර්ධනය. ඉතින් ඒ සඳහා විශාල දායකත්වයක්. ඒ වගේම පහුගිය කාලයේ අවධානය යොමු නොවුණු විදුලි බල ශේෂ්ත්‍රය වෙනුවෙන් නව බලාගාර ඉදි කරලා රටේ කාර්මිකාංශය වගේම රටේ ගෘහස්ථ සැපයුම් සඳහා අනාගතයෙන් ඉල්ලුමට සරිලන ආකාරයේ බලාගාර ඉදි කරන්න කටයුතු කිරීම ගැනත් අපි අපේ සන්තෝෂය පළ කරන්නට කැමැති. ඒ වගේම අපිට ස්වාභාවික ලැබෙන සූර්ය බලයෙන් ගෘහස්ථ විදුලි ඒකක සඳහා අවශ්‍ය විදුලිය ලබා දෙන කටයුතු කිරීම ඉතාමත්ම වැදගත්. වියදම් අඩුවෙන් මූලික වියදමක් දරලා අපිට ස්වාභාවිකව ලැබෙන සූර්ය බලෙන් සහ සුළං බලෙන් අපේ රටේ ජනතාවට සහ කර්මාන්තවලට අවශ්‍ය විදුලිය ලබා දෙන්නටත්, ඒ වගේම විශේෂයෙන්ම පිරිසිදු පානීය ජලය ජනතාවට අත්‍යවශ්‍ය. මා නියෝජනය කරන බද්දගම ආසනය ඇතුළු ගාල්ල දිස්ත්‍රික්කයේ ජනතාවටත් විශාල අවශ්‍යතාවයක් වෙලා තියෙන පානීය ජලය සෑම නියෝජකරණයක් ලබා දෙන්න විශාල මුදලක් වියදම් කරන්න, ජලය ඝන මීටර් මිලියන 4.4 දක්වා පවුල් ලක්ෂ 35කට ජලය ලබා දෙන්නට යෝජනා කිරීම මම විශ්වාස කරන ඉතාමත්ම වැදගත් කටයුත්තක් කියන කාරණේ විශේෂයෙන්ම සිහිපත් කරමින් මම විශ්වාස කරනවා රජයේ සේවකයන්ට තමන්ට පදිංචි ප්‍රදේශ ආසන්නයේ සේවය කරන්න අවස්ථාව ලබා දීම, 20 වෙනි සංශෝධනයෙන් පසු ක්‍රියාත්මක වුණු අධිකරණයේ විනිසුරුතුමන්ලා ප්‍රමාණය වැඩි කිරීමට හා සාපේක්ෂව යටිතල පහසුකම් සංවර්ධනය නඩු ප්‍රමාදය අවම කරන ජනතාවට සහනය ලබා ගන්නට ඉක්මනින් හැකියාව ලැබේ කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම කෙටියෙන් සඳහන් කරොත් ග්‍රාමීය මාර්ග කිලෝමීටර 50,000ක් සංවර්ධනය, ග්‍රාමීය පාලම් 10,000ක් සංවර්ධනය, ඒ වගේම ජාතික පාසල් 1000 වැඩසටහනට සමගාමීව ග්‍රාමීය පාසලුත් හොඳ තැනකට ගෙන එන්නට යෝජනා කිරීම අපි විශ්වාස කරනවා. ඒ ග්‍රාමීය පාසල්වල පහසුකම් වැඩි කරන්නටත් ඉදිරියේදී හැකියාව ලැබේ කියන කාරණේත් සිහිපත් කරමින් විශේෂයෙන් මේ තීරණාත්මක අවස්ථාවේදී අපි සියලු දෙනාම මින් පෙර මේ මව් පොළව මුහුණ නොදුන්නු මේ තීරණාත්මක අවස්ථාවෙන් පෙරට යන්නට අවශ්‍ය ශක්තිය මේ අයවැය ලේඛනය හරහා ලබා දෙනවා. ඒ සඳහා අපි සියලු දෙනාගේ ශක්තිය සහයෝගය ලබා දෙමු කියන කාරණේ සිහිපත් කරමින් කාලය ලබා දීම ගැන ඔබතුමාටත් මගේ ගෞරවය පළ කරමින් මගේ වචන කීපය මම අවසන් කරනවා.